उद्योगी
એમાંથી કોઈ પર્યાય કે જે એનું સ્વરૂપ છે એ કઈ કાઢી શકાતું નથી. એવું જે વસ્તુનું સ્વરૂપ એને કાઢે છે. જે સત હોય તે અસત પણ છે ને અસત પણ છે, નિત્ય પણ છે ને અનિત્ય પણ છે, એક પણ છે ને અનેક પણ છે, ભેદ પણ છે ને અભેદ પણ છે, શુદ્ધ પણ છે ને અશુદ્ધ પણ છે. બે વાતનો જે મેળ કરે છે, અપેક્ષાને જે સમજે છે, કોઈ કે સત હોય જે અસત કેવી રીતે, જે વસ્તુ સતરૂપ છે ને અસત કેવી રીતે, જે એક સ્વરૂપ જ તમે કહો છો એક સ્વરૂપ જ એને અનેક કેવી, તમે મૂળ વસ્તુ એ એક જ છે જે એક છે એને અનેક કેવી રીતે કહો છો, અને જે અભેદ સ્વરૂપ જ છે જેમાં કોઈ ભેદ જ નથી એને અભેદ કેવી રીતે, એની વસ્તુને તમે અભેદ કહો એ વાત કેટલી વિરોધ હોય છે. જે વસ્તુ નિત્ય જ કહો છો સદાય શાશ્વતી પાછી, કે કોઈથી ઉત્પન્ન થઈ નથી, કોઈથી નાશ પામવાની નથી, એવી નિત્ય વસ્તુ તમે તે જ વસ્તુને એવી નિત્ય જોરદાર કહો છો કે એનો નાશ નથી થવાનો, એવી શાશ્વતી નિત્ય વસ્તુ જોરદાર સ્થાપી અને પછી પછી એને અનિત્ય કહો છો એ વાતનો મેર કહ્યો છે, એ કેટલો વિરોધાભાસ આવે છે. જે વસ્તુ અભેદ જ છે એમાં કોઈ જાતનો ભેદ નથી, કે કોઈ કટકા પણ નથી, ભેદનો સીધો અર્થ એવો ખ્યાલમાં આવે કે કટકા, અનિત્યનો સીધો અર્થ એવો ખ્યાલ આવે છે કે અનિત્ય કે જે નાશ પામે છે, સત ને અસતનો સીધો અર્થ એવો ખ્યાલમાં આવે છે શબ્દ ઉપરથી એનો વાચ્ય એવું પકડે છે, અસત્ય કે જેની નાસ્તી છે જેની કોઈ હયાતી જ નથી એવો એનો ખ્યાલ આવે છે, ઈ એનો બેનો મેળ કેવી રીતે, આ વસ્તુ કેવી જાતની એને કેવી રીતે ગ્રહણ કરે, જે સામાન્ય સ્વરૂપ છે સામાન્ય જ છે કયો છો, એમાં કોઈ વિશેષતાઓ નથી, કોઈ તેમાં વિશેષતા પછી વિશેષનો અર્થ કઈ, વિશેષતા કઈ જુદી જુદી જાત છે, કેવી રીતે ગ્રહણ કરવો, એનો વિરોધ કેવી રીતે મટાડવો, એનો વિચાર કરીને કેવી રીતે એને ગ્રહણ કરવું, એવી અચિંત્ય વસ્તુ કે જેનું સ્વરૂપ ગ્રહણ કરવું મુશ્કેલ પડે, જે જે એક એક અપેક્ષાઓમાં જે અટકી જાય છે તે મોક્ષ માર્ગને સાધી શકતો નથી, કે જે નિત્ય તે નિત્ય જ છે પણ નિત્યતામાં અનિત્યતાને જે અપેક્ષા એ જે નિત્ય અમે કહી છીએ તે અપેક્ષા તો નિત્ય જ છે, એમાં જરાય ફેર નથી, એનો નાશ કોઈ દી થવાનો જ નથી અને થયો પણ નથી, એ નિત્ય તે નિત્ય જ છે એમાં કોઈ ફેરફાર નથી, અનિત્યની અવસ્થાઓના ફેરફારની અપેક્ષાએ અને અનિત્ય અપેક્ષા ના વેપરે છે, એ વાસ્તવિક અનિત્ય છે જ નહીં, એ વસ્તુ વાસ્તવિક રીતે એનો નાશ થાય વાસ્તવિક અનિત્યતા ના સમજવી, એની અપેક્ષા એ એની કોઈ અપેક્ષા જુદી છે અનિત્ય કહેવાની, એમાં વાસ્તવિક અનિત્યતા ના સમજવી પણ એની ફેરફારો સમજવા, એ ફેરફારોને અનિત્ય કહેવામાં આવે છે, એના એની જે દશાઓ જુદી થાય વસ્તુઓની દશાઓ એ દશાઓ જુદી જુદી થાય છે એને અનિત્ય કહેવામાં આવે છે, વસ્તુને અનિત્ય કહેવામાં આવતી નથી, જે અભેદ છે એ અભેદ જ છે એમાં કોઈ કટકા નથી, એ તો એમ જ છે, એ વસ્તુ જે કહેવામાં આવી અભેદ તે અભેદ જ એને સમજવી, એને મૂળ સ્વરૂપે અભેદ જ સમજવું, એ અપેક્ષા એમ જ સમજવી, એમાં કોઈ ફેરફાર નથી, જે ભેદ કહેવામાં આવે છે એ એના કટકા સ્વરૂપે કે વસ્તુના ભેદ સ્વરૂપે નથી, પણ એના ભેદ કોઈ એના લક્ષણો એના જુદા જુદા દેખાય, અચિંત્ય વસ્તુ છે એના જુદા લક્ષણો દેખાય છે, એ લક્ષણો અપેક્ષા એમાં ભેદ કહેવામાં આવે છે, બાકી એનો સીધો અર્થ જે વાચ્ય ભેદ એ એવો ભેદ એનામાં નથી, એ અપેક્ષા આખી જુદી છે, જે વસ્તુ બે શબ્દના વાચ્ય ઓલામાં વાચ્ય સીધો એમ અર્થ થાય છે, નિત્ય તે નિત્ય જ છે, ઓલામાં અનિત્યનો સીધો અર્થ એવો થતો જ નથી કે જેને વાસ્તવિક અનિત્ય કહી શકાય, કે ઓલા ભેદ નો સીધો અર્થ એવો થતો જ નથી કે જેને સીધો ભેદ કહી શકાય, એવો એનો અર્થ જ નથી. અર્થ સમજવામાં જો એને વેર કરે તો સીધા શબ્દો ના અર્થ થઈ શકતા નથી, એનો આશય ગ્રહણ કરવો પડે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય જુદા છે, એ વાસ્તવિક જુદા જ છે, એ જુદા તો જુદા જ છે, પણ આ ગુણ ભેદ છે એ જુદા તો જુદા નથી. એવી રીતે જુદા નથી, જુદાની રીત જુદી છે, ભેદ ની રીત જુદી છે, અનિત્ય ની રીત જુદી છે, એ બધું જુદું છે, અસત ની રીત જુદી છે. મૂળ વસ્તુ સ્વરૂપે નથી, પણ પર્યાય પૂરતું સત છે માટે અસત કહેવામાં આવે છે. પર્યાય પૂરતું સત છે, બીજાની અપેક્ષા અસત, બીજા દ્રવ્ય એમાં નથી માટે અસત, એ પર્યાય પૂરતું અસત, વાસ્તવિક અસત, એની રીત જુદી છે, એ અસત. ઓકે, પણ આવું સ્વરૂપ કહેવાની જરૂર શું હતી? એકલું નિત્ય જ કેવું હતું ને, એકલું પછી આ ઉપલું ઉપલું જે છે જે મૂળ નથી ને, ઉત્તર જે એના ઉત્તર પ્રકારો છે જે મૂળ વસ્તુ સ્વરૂપે નથી, મૂળ તત્વ નથી, એને એ કહેવાની જરૂર શું હતી? તો મૂળ જ કેવું હતું ને, તો કઈ ભૂલ જ ન થાય એમ નથી. તો કે વસ્તુ આખું સ્વરૂપ તો સમજવું જ પડે, નહીતર આખી વસ્તુની જે અદભુતતા છે, વસ્તુનું સ્વરૂપ એમાં પૂરું આવતું નથી. વસ્તુ સ્વરૂપ પૂરું સમજાતું નથી, એમાં વસ્તુનું સ્વરૂપ અધૂરું રહી જાય છે, એમાં પૂર્ણ વસ્તુ એમાં અધૂરું રહી જાય છે. જે વસ્તુ હોય જો પરિણામી ન હોય તો એ વસ્તુ વસ્તુ સ્વરૂપે કહી શકાતી નથી. જે વસ્તુ છે એમાં કોઈ ગુણ ન હોય તો એ ગુણ સ્વરૂપે ન પરિણામે તો એ વસ્તુ નથી. જે ધ્રુવ સ્વરૂપે હોય એમાં ઉત્પાદવે ન હોય તો એ ધ્રુવ હોતું નથી. એક જ કહેવામાં વસ્તુનું આખું સ્વરૂપ એમાં આવતું નથી, અને આખું સ્વરૂપ એમાં સમજી શકાતું નથી. માટે આખું સ્વરૂપ ચારે બાજુથી સમજે તો જ એ વસ્તુ સમજે છે, ને તો સમજી શકાય. માટે બધું કે ને બધી અપેક્ષા સમજે તો જ એને સાચું જ્ઞાન કહેવાય છે, નહીં તો સાચું જ્ઞાન નથી. મોક્ષ માર્ગની સાધનામાં પણ એક દ્રવને જ ગ્રહણ કર્યું એટલે એમાં આખું વસ્તુનું બધું સ્વરૂપ આવી જ ગયું એમ નથી. એને મૂળ ગ્રહણ કર્યું એટલે એના પર જોર આવ્યું. મોક્ષ માર્ગની સાધનામાં એ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં મુખ્ય થઈ, વસ્તુની આખી બધી બધું સ્વરૂપ અંદર જાણવાનું બાકી રહી જાય છે. બધું જાણે તો જ એ રીતે સાધના એને ઉકળે છે. એકાંત સમ્યક એકાંત ક્યારે કહેવાય? કે જ્ઞાન પછી બધું જાણે તો સમ્યક એકાંત આવે છે. દ્રષ્ટિ એકાંત તરીકે ઉભી છે, પણ એની આરે બીજું સમ્યક એકાંત જ્ઞાન બધું સાથે ઉભે છે. વસ્તુમાં અને અનંત ધર્મો અનેકાંત ધર્મો વગર વસ્તુની અચિંત્યતા હોતી નથી, વસ્તુની અદભુતતા હોતી નથી. એક સ્વરૂપે વસ્તુ છે, એક છે તે અનેક રૂપોને ધારણ કરે છે, એક છે તે અનંત રૂપોને ધારણ કરે છે, એ જ વસ્તુની મહિમા છે. અને અનંત રૂપોને ધરનાર વસ્તુ એને જાણનાર જ્ઞાન પણ એવું છે. એટલે મૂળ તત્વ અને દ્રષ્ટિ ગ્રહણ કરે તો પણ અનંત રૂપોને ધરનાર જે વસ્તુ એ અનંતને ગ્રહણ કરનારું જ્ઞાન છે. પ્રીતિ સહિત રમે છે જાત પર જીન વચનમાં, તેનો એકદમ મોહ ભ્રમણ થાય છે. એની પરમ પ્રકાશમાન જ્યોતિ ચૈતન્ય પ્રકાશમાન થાય છે. એમાં દરેક અપેક્ષાઓ સમજીને એક સામાન્ય ઉપર જોર રાખીને જે આગળ જાય છે, સામાન્ય ઉપર જોર પણ ચારે બાજુનું જ્ઞાન તો આગળ જાય છે. એના કોઈ દ્રષ્ટાંત એક પી વાણ છે, બીજા કોઈ દ્રષ્ટાંત જગતમાં અંદર સાધના ના દ્રષ્ટાંત શું? સાસવાણ ને પકડીને બીજા હાથે બીજો હાથ ઓલા હાથ ને ટેકો દેતો જાય ને બીજે બધું મારભી કાઢતો જાય ને બાકી કચરા કાઢતો જાય. એક હાથ તો બધું કામ કરતો હોય છે, ઓલો એક પકડી રાખે છે. પકડી રાખનારે એ મુખ્ય છે કે વાણ ને છોડવું નહીં, પણ એ વાણ ને ઢીલું નહીં પાડવા માટે થઈને ઓલું બીજો હાથે કામ કરી છે. સામાન્ય ને ગ્રહણ કર્યું ઢીલું ન પડે એટલા ખાતર એને મજબૂત રાખવાને માટે વાણ ને છૂટે નહીં એટલા માટે જ્ઞાન બીજો હાથ બધે કામ કરે છે, માર્ગ ને સાફ કરી દે છે, આગળ જાય છે. સાફ ન થાય તો એમાં તો વચ્ચે વાણ હાલવામાં ઘણા જાતના અંદર કચરા ને બધા વચ્ચે વિઘ્નો હોય છે. બીજો હાથ એ બધા માર્ગ સાફ કરતો જાય છે, હાથ ઢીલો ન પડે, વાણ છૂટે નહીં એટલા માટે. વસ્તુનું સ્વરૂપ છે એના સાધનામાં બે રહે છે, એક ને મૂળ વસ્તુ જ એક અને એક સ્વરૂપ છે, એક મૂળ અને એક ઉત્તર. એને પર્યાય રૂપે અને એક મૂળ પર્યાય એટલે કઈ એમાં નથી એમ નહીં, એનું સ્વરૂપ છે. સાધનામાં બે રહે છે, ત્રીજી ઓળે ચારિત્ર દર્શાવે છે. જ્ઞાન તો પછી બે કામ કરે છે, સામાન્ય ને ગ્રહણ કરે છે ને વિશેષ ને કરે છે. કારણ કે જ્ઞાન છે સામાન્ય વિશેષ બે ને કરનાર છે, દ્રષ્ટિ એક સામાન્ય ને ઉપર જોર કરે છે, દ્રવ્ય ગ્રહણ કરી રાખે. પણ જ્ઞાન બધું થશે, જ્ઞાન બળવાન છે, દ્રષ્ટિ પણ બળવાન છે, ચારિત્ર પણ બળવાન છે, સૌની અપેક્ષામાં સૌ બળવાન છે, કાર્યમાં સૌ બળવાન છે. એની હારે ટેકો આપનાર છે બધા, જ્ઞાન ટેકો આપે, ચારિત્ર ટેકો આપે, બધા ટેકો આપે છે. દ્રષ્ટિની વાત છે, જ્ઞાન ની વાત છે, બધા એ નહીં છે, બધી દ્રષ્ટિ ને ટેકો આપનારા જ છે બધા, એનાથી કોઈ જુદા નથી. આજના ઉઘાટ પરમ ઉઘાટ ક્યારે કહેવાય, ચારિત્ર ભેગું ભરે ત્યારે કહેવાય છે. પૂરું થઈ ગયું તો એ પાછું હજી અધૂરું રહ્યું છે, બાકી ઘણું કર્યું બીજાનું કાર્ય પૂરું કરવાનું બાકી રહી ગયું છે. પ્રતીત નું બળ છે, પણ જે પ્રતીત એ ગ્રહણ કર્યું એ પ્રમાણે પરિણતિ પૂરી કરવી બાકી રહી ગઈ છે. એ પરિણતિ પૂરી થાય ત્યારે એની ગાઢ અવગાઢ પરમ અવગાઢ કરે છે. જોરદાર પણ વાણ ને પછી કિનારે હાવ હાવ કિનારે પહોંચાડવાનું એ બાકી કામ, બાકી પાણીમાં છે ઓલું તો થોડુંક કિનારે તો આવી ગયેલું છે, પણ પૂરું એને કિનારે પહોંચવાનું બાકી રહ્યું છે. આ તો તે કૃષ્ણ વાણ કોઈ જમીન નો વચ્ચે આવી ગઈ કઈક એવી રીતે આવી ગઈ છે. દ્રષ્ટિ મુખ્ય સાચી, પણ દ્રષ્ટિ ને નિર્મળ કરવા માટે એને વિચાર કરીને જ્ઞાન પ્રવર્તન કરવું પડશે. શરૂઆતમાં ભલે જ્ઞાન વ્યવહાર કહેવાય, પણ જ્ઞાન પેલા આવે છે સાચી સમજણ, ત્યારે પ્રતીત ની નિર્મળતા ક્યાંથી. પ્રતીત મુખ્ય સ્વરૂપ ને ગ્રહણ કરે છે, જોર એનો એક ઉપર જોર છે, મૂળ ઉપર વસ્તુ ઉપર જોર આપે માટે મુખ્ય કહેવાય છે. એ મૂળ વસ્તુ ઉપર જોર ગ્રહણ કરે છે એટલે એને મુખ્ય કહેવાય. પણ એને મુખ્ય કરવા માટે જ્ઞાનની જ્ઞાનમાં સમજ્યા વગર દ્રષ્ટિ ગ્રહણ કેવી રીતે કરે, સમજણ વગર. શરૂઆતમાં જ્ઞાન નો વ્યવહાર આવ્યા વગર
વિરોધ થશે એવી જાતનું હતું, વિરોધ થશે પેલા એમ છે કે બહુ વિરોધ થશે, એટલે જે અમે અહીં હાજર હતા તો એ બહારગામ ગયા માતા ને રોજા ગયા, પણ અહીં બહુ ઓલા સ્થાનકવાસી ના એવા ઘર નહીં ને એટલે અહીં આગામ માં બહુ વિરોધ નથી. બહારગામ પછી બહારગામ માં વિરોધ માં છાપા ઓછો, પણ બીજું કઈ નહીં. થોડો ટાઈમ આવી પછી તો બજો સ્થળ આવ્યા ત્યાં થોડું થોડું માણસ આવતું ગયું, એવું ગુરુદેવ ની પ્રતિષ્ઠા ગણી ને સંપ્રદાય ની અંદર સ્થાનક હતું ગુરુદેવે જે કર્યું એ બરાબર જ હશે, વિચારીને જ કરેલું હશે. એ મહાપુરુષ છે અને એ જે કરે એ વિચાર વગર કરે જ નહીં, એમ માણસોના હૃદયમાં અંદર લાગી ગયું તો તે કેટલે પાછા પજોસણમાં કેટલા માણસો આવ્યા પેલા પજોસણમાં. એ બધાને પ્રમુખપણે થાપી દીધા હતા, પછી રહેતા નતા પણ એને પ્રમુખ તરીકે રાખી દીધા હતા. થોડા દિવસમાં ગુરુદેવ વાંચન કરતા તો એમના ઓરડા ની અંદર એક લાઈન ભાઈઓ ને એક લાઈન બેનો ને બસ એવી જ રીતે થતું હતું. જે હીરાબેન ના બંગલા ના ઓરડા ની અંદર ઓરડામાં જતા એકાંતમાં ગુરુદેવ એકાંતમાં રહેતા હોય એવું લાગતું. વાંચન કરે તો આમ સ્વાધ્યાય જાણે થતી હોય, શાંતિ. એક વાર વાંચન શરૂઆતમાં રાખ્યું હતું, પછી બે વાર શરૂ કર્યું. એક જ લઈને ગુરુદેવની આગળ એક ભાઈ નહીં, આ બેનું થોડાક વધારે એનાથી ભાઈ કરતા, બસ એટલું. બેનું નહીં, એક જ લઈને ત્યારથી કરી વાંચન તો શરૂ કર્યું. ધીરે ધીરે પજોષણ આવ્યો ને પછી થોડું થોડું માણસ વધતું હતું, પણ કાયમી માણસ તો હજી થોડું ઓછું હતું. એ પછી ધીરે ધીરે રામજીભાઈ ના કાયમ રહેવા પછી આવ્યા, પેલા આવતા જતા રહેતા. કોનભાઈ ને હરિભાઈ ભાયાણી બધા બધા એ બધા કેટલા ચાર પાંચ જણા ને પછી ઓસરી ભરાવા માંડી, પછી ઓસરી માં નાના લાલ ભાઈ જરા બે નહી નેવાસી ની સાંભળી. ગુરુદેવે એકાણું માં પરિવર્તન નેવાસી ની સાળ થી ચોમાસું કર્યું. ત્યાર પેલા છૂટક છૂટક દર્શન કરવા જતા, દર્શન નેવાસી થી ચોમાસું ચોમાસું નેવાસી થી કર્યું. બાકી જ્યાં જ્યાં ગુરુદેવ પધારતા ત્યાં ભાવનગર ને અહીંયા બધે દર્શન કરવા જાય, વીંછિયા ને બધે પોરબંદર એમ દર્શન. નેવાસી ની સાળ થી રાજકોટ ચોમાસું ગુરુદેવ કર્યું, ત્યારથી રહેવાનું શરૂ કર્યું. નેવાસી ને એવું એ બધા ચોમાસા અહીંયા જ કરેલી. ત્યાર પછી ગુરુદેવ જ્યાં બિરાજતા ત્યાં રહેતા હતા. એકાણું ની સાળ થી ત્યાં સોનગઢ માં, એટલે એ બધાને સંપ્રદાયમાં પૂછતા તમને મુશ્કેલી પડશે, તમે કેમ રહેશો એ બધું પૂછતા. પછી એમને વિચાર કરી નક્કી કર્યું અહીંયા પૂછતા ને વાંકા ને રહેતા શ્રીમદ માં જે પરિપૂર્ણ એવી રીતે રહી શકું. કુંદાચાર્ય જે મુક્તિ નો માર્ગ નો પ્રકાશ કર્યો બસ એવી રીતે એમની કુંદાચાર્ય માર્ગ તળે એવી રીતે રહી શકાય. ત્યારથી એમને કઈ દુનિયાની દરકાર કરી નથી. એ સંપ્રદાયમાં એટલું એમનું પ્રતિષ્ઠા હતું. સવારમાં પરોડી અહીંયા તો વ્યાખ્યાન વેળા પાંચ પાંચ વાગ્યામાં માણસો ઉપવાસ રહી સ્થાનક વાસીનો ભરાઈ જતો. પાંચ પાંચ વાગ્યામાં પથ્થરના પાસે માણસો ઉભરાઈ પડતા. સાત વાગે વ્યાખ્યાન હોય તો પાંચ પાંચ વાગ્યાથી માણસો ભરાઈ જાય. માણસોના ટોળા ઉભરાતા હતા. એ બધું છોડી દીધું. એટલું વ્યાખ્યાન એમનું કામ શાંતિ એટલી જળવાય. જગ્યા માટે માણસો પાંચ પાંચ વાગ્યામાં પથ્થરના પાસે હતા. પણ છોડે એટલે વિરોધ થાય એમાં પછી દિગંબરમાં એવી રીતે અમુક વિરોધ તો થાય. એમ તો પોતે સ્વતંત્ર જે માર્ગ જેમ લાગે એમ સાચું કેનાર. નિમિત્ત ઉપાદાન ની પછી હાલે તો દિગંબરોમાં એ હાલતું. વિરોધ નો સામનો તો થયો જ છે બધે. પાછળથી જે હતો એ ઓલો સામ ઓલા પૂનમચંદી ને, પણ એમાં કઈ એનું ચાલ્યું નથી. એવું થઈ જાય એવી જાતનું હતું. તમને સ્વાગત હોય એવું હતું સ્વાગત. જ્યાં સ્વાગત હોય ત્યાં દરેક અહીં લાઈન બંધ ગુરુદેવ અહીંથી આમ રાણપુર અહીં બોટાદ ને અહીંયા બધે મિચ્છન બધે જ્યાં જાતા ને બધા જ્યાં જાય વઢવાને સુરન જ્યાં જાય અહીંયા બધા મોક્ષ ના ટોળા જે દી સ્વાગત હોય તે દી ઉતરી પડતા બધા. અને એમના હાર વખતે એટલું ધ્યાન રાખતા સ્વાગત માં ધ્યાન રાખતા બધે. પણ એ વિરોધ બધો સ્થાનક માં બધો મર્યાદિત વિરોધ ગુરુદેવ બધા મહાપુરુષ એમ હૃદયમાં બધું મર્યાદિત વિરોધ મર્યાદા ઓળંગીને વિરોધ નહીં.
Thank you.